गजाण सज गंध तू कर नहीं वर्ण विशेष कारण एक ज देव आ जगत मा होसे विशेष हे आत्मा तू जाति नी अपेक्षाए सर्व जीवों ने एक कर अर्थात एक जाण पण राग द्वेष न कर मनुष्य जाति नी अपेक्षाए ब्राह्मण आदि वर्ण भेद पण न कर कारण के अभेद नहीं थी शुद्ध आत्मानी समान आ सर्वलोक में रहवावाड़ी जीवराशि वसे छे एटले जीव पणे बधा जीवो सरखा छे सूक्ष्म जीवोनी आ लोक निरंतर भरेलो छे सूक्ष्म जीवो थी आ लोक निरंतर भरेलो छे बादल तथा त्रस जीवो पण आ लोक में छे जे जीवो शुद्ध द्रव्यार्थिक नहीं थी शक्तिनी अपेक्षाए केवल ज्ञानाधिक गुणरूप छे जीवो में जे अनेक प्रकारनी भिन्नता देखाय छे ते सर्व कर्मकृत छे एटले कर्मना उदयने लीधे अनेक अवस्थाओमां जीव जुदा जुदा आकारे जणाय छे तो पण निश्चयनेति शक्ति रूपे ते जीव परब्रह्म स्वरूप कहेवाय छे परम विष्णु कहेवाय छे तथा परम शिव पण एने ज कहे छे आ कारणथी कोई जगतने ब्रह्ममय कहे छे विष्णुमय कहे छे तथा शिवमय कहे छे આ કથન સાંભળીને કોઈ પ્રશ્ન કરે કે જ્યારે તમે જગતને બ્રહ્મમય વિષ્ણુમય શિવમય માને છે તો અન્ય અવસ્થાવાળાને શા માટે દોષ આપો છો એનું સમાધાન જો તેવું પૂર્વોક્ત નય વિભાગને સમજીને વિતરાગ સર્વજ્ઞ પ્રણીત માર્ગથી યથાર્થપણે માનતા હો તે કોઈ દોષ નથી જગતમાં વ્યવહાર કોઈ એક બ્રહ્માદિ પુરુષ છે તે જગતનો કર્તા છે ઇત્યાદિ માન્યતાને અનેક વિરોધો આવે છે તે અત્રે જણાવવાની જરૂર જણાતી નથી કારણ કે આ અધ્યાત્મ શાસ્ત્ર હોવાથી તેનો વિસ્તાર અહીં કરતા નથી પરંતુ ન્યાય ગ્રંથોમાં તેનું વિસ્તારપૂર્વક વર્ણન કરેલું છે તેથી જિજ્ઞાસુઓએ શ્લોકાવર્તિક ક્રમે કમલ આદિ ન્યાય ગ્રંથોની તેના વિસ્તાર જાણી લેવો ન્યાય ગ્રંથોમાંથી તેનો વિસ્તાર જાણી લેવો આત્માને કહે છે કે તું જાતિની અપેક્ષાએ સર્વ જીવોને એક જ જાણ અને એક જાણ અથવા તેના પર રાગદ્વેષ ન કર અને જે જાતિના જુદા જુદા ભેદ છે બ્રાહ્મણ આદિ વર્ણભેદ છે તે પણ ન કર અને અભેદ નહીંથી શુદ્ધ આત્માની સમાન એવા સર્વલોકમાં જે જીવરાશિઓ વસે છે તેને એકપણે જીવ જાણ અને જીવ બધા સરખા છે તેમ કહે છે
જીવો બધા સરખા છે જીવ પણ જીવત્વની અપેક્ષાએ જોવામાં આવે તો જીવો બધા સરખા છે જાતિ તરીકે એક જ છે 108
પરમ મુનિ પર જાણતા છતાં તજે પરસંગ લક્ષ ચૂકે પરમાત્માનો જો પરસંગ પ્રસંગ પરમ મુનિઓ સર્વોત્કૃષ્ટ આત્મદ્રવ્યને જાણીને પરમ દ્રવ્યના સંસર્ગને છોડી દે છે કારણ કે પર વસ્તુઓના સંબંધથી આત્મા ચલાયમાન થાય છે શુદ્ધ ઉપયોગી મહામુનિઓ વિતરાગ સ્વસંવેદન જ્ઞાનમાં લીન થઈને પર દ્રવ્યનો સંબંધ છોડી દે છે અંતરંગમાં રાગાદિ વિકાર તથા બહારમાં શરીર આદિ પદાર્થો પરદ્રવ્ય કહેવાય છે જ્ઞાનીઓ પર પદાર્થનો સંગ તજે છે તેમજ રાગી દ્વેષી તથા મોહી જીવોનો પર સંગ તજે છે પરમાત્મ ધ્યાનમાં ઘાતક જે મિથ્યાત્વ આદિ અશુદ્ધ પરિણામ છે તે તથા રાગદ્વેષ રૂપે પરિણમેલા જે પુરુષો છે તેમનો સંસર્ગ અવશ્ય તજવો જોઈએ કારણ કે પરસંગથી આત્મા વિકાર પરિણામ પરિણતિ ઉભી પરસંગથી આત્મામાં વિકાર પરિણતિ ઊભી થાય છે અને તેથી આત્માને અનંત કાળ સુધી સંસારમાં ભટકવું પડે છે. પર દ્રવ્યનો સંગ છોડવાનો કહે છે, એનેથી એમ કે પરિભ્રમણનું કારણ એમ કે પર દ્રવ્ય જ છે.
જીવની પરિણતિ પલટાય છે શા કારણે? પર દ્રવ્યના સંસર્ગ, એટલે પર દ્રવ્યનો સંગ પ્રસંગ જીવે છોડવો જોઈએ. 109.
જે સંભાવથી બાહ્ય છે કર તેનો નહીં સંગ, પડીશ ચિંતા સાગરે વળી બરસે નિજ અંગ. હે જીવ, જે કોઈ સંભાવથી બાહ્ય છે તેની સાથે તું પરિચય ન કર, કારણ કે તેના સંગથી તું કેવળ ચિંતારૂપી સાગરમાં પડે છે અને વળી તારું શરીર પણ બળે છે, અર્થાત તું અંતરંગમાં બળતો રહે છે. વિશુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવી નિજ શુદ્ધ સહજાત્મ દ્રવ્યની સમ્યક શ્રદ્ધા જ્ઞાન અનુભવરૂપ આત્મરમણતા શુદ્ધ આત્મભાવ જ્યાં છે ત્યાં જીવિત મરણ લાભ અલાભ આદિ સર્વ પ્રત્યે સંભાવ વર્તે છે. આવી આત્માનંદયુક્ત સમદશા વિતરાગ દશાને વિઘ્નરૂપ જે જે અન્ય અંતરંગ બહિરંગ સંગ છે તેને હે જીવ તું તજી દે, કારણ કે તે સંગ પ્રસંગથી તું ચિંતારૂપી સાગરમાં પડીશ. એ ચિંતા સમુદ્રમાં રાગ દ્વેષરૂપ મોટા મોજાઓ નિરંતર ઉછળી રહ્યા છે, ત્યાં અંતરદાહરૂપ પડવા નલથી તારું અંગ બળવા માંડશે અને તું દુઃખી દુઃખી થઈ જઈશ. માટે આત્મરમણતારૂપ સમતા સરોવરમાં નિમગ્ન નિજાનંદને નિરંતર માણવા ઈચ્છતો તું, તેમાં વિઘ્નરૂપ સર્વ અન્ય ભાવો અને અન્ય સંગ પ્રસંગોને ત્વરાથી ત્યાગી દે. વિતરાગ નિર્વિકલ્પ સમાધિની ભાવનાના વિરોધી એવા રાગાદી પોતાના પરિણામ જ નિશ્ચયથી પર કહેવાય છે અને વ્યવહારથી મિથ્યાત્વ રાગાદી ભાવમાં પરિણમેલો પુરુષ પર કહેવાય છે. એમ કે સંભાવથી તું બાહ્ય છે તેની સાથે તો અંતરંગ ના થઈશ, કારણ કે તેથી દુઃખ જ છે, રાગ દ્વેષ વધે છે તેથી દુઃખ જ થાય છે, તેથી સંગ પ્રસંગથી તું ચિંતા સાગરમાં પડીશ નહીં.
બરોબર છે, કેમ કે ચિંતા સાગરમાં રાગ દ્વેષનો અંતરદારૂપ વડવા નલ છે, એનાથી તો તું બળીશ. સાગરમાં પડવાથી શીતળતા થાય, પણ ચિંતાના સાગરમાં પડવાથી દાહકતા થાય, બળવાનું થાય. કેમ કે ચિંતાના સાગરમાં કેવા મોજા ઉછળે છે? રાગદ્વેષના, એટલે એ દાહરૂપ છે. અહીંયા એ વાત કરે છે કે જે સંભાવથી બાહ્ય છે એનો કોઈ સંગ નહીં કર. 110.
જન સંગે વિણસતા ગુણો ભદ્રજન નાય, લોહ સંગથી અગ્નિ જો કણથી જેમ ટીપાય. દુષ્ટ પુરુષોની સાથે જેઓનો સંગ છે તે વિવેકી જીવોના પણ સત્યશીલ આદિ ઉત્તમ ગુણો નાશ પામે છે. લોઢાના સત્સંગથી જેમ અગ્નિ પણ અગ્નિ ગણ વડે ટીપાય છે તેમ મિથ્યાદ્રષ્ટિ રાગદ્વેષી આદિ વિવેક અવિવેકી જીવોની સંગતથી વિવેકી શીલો જીવોના શીલાદિ ગુણો પણ નાશ પામે છે. અથવા આત્માના સ્વાભાવિક ગુણો મિથ્યાત્વ રાગાદિ અશુદ્ધ ભાવોના સંબંધથી મલિન થઈ જાય છે. જેમ અગ્નિ લોખંડની સંગતિથી ઘણનો માર સહન કરે છે, તેમજ દુષ્ટોની સંગતિથી સજ્જનોને પણ દુઃખો આવી પડે છે. એમ જાણી નિદાન બંધાદિ ખોટા પરિણામ રૂપી દુષ્ટોની સંગતિ ન કરવી, અર્થાત પોતાના પરિણામ ન બગાડવા અને રાગદ્વેષી જીવોની સંગતિથી બચતા રહેવું, કારણ કે દુષ્ટ જીવોના સંગથી આત્મામાં કસાય ભાવ થાય છે અને તેથી જીવ કર્મબંધ કરી આ અપાર સંસાર વનમાં પરિભ્રમણ કરે છે. જે દુષ્ટ પુરુષોની સંગ કરે છે, અવિવેકી જીવો પણ તે સત્યશીલ આદિ ગુણ પણ પોતાને નાશ પામે છે. જેમ લોઢાના સંગથી અગ્નિ ટીપાય છે એવી રીતે
દુષ્ટના સંગથી જીવના ગુણો પણ નાશ પામે છે. એટલે અહીંયા એને એવો પરસંગ, દુષ્ટ સંગ એ ન કરવો. દુષ્ટ જીવોના સંગથી આત્મામાં કષાય ભાવ થાય છે, જે કર્મબંધનું કારણ છે. ગાથા નંબર આપણે 107, 108, 109 અને 10 એ વિચારી, એ ચારેય ગાથાઓ એક તત્વ ઉપર કીધી કે જીવ બધા જીવ દ્રવ્યથી સમાન છે. બધા જ જીવો અભેદ નયની અપેક્ષાએથી, એટલે શુદ્ધ આત્માના ગુણોની સત્તાની અપેક્ષાએ, ગુણની અપેક્ષાએ, લક્ષણની અપેક્ષાએ, ધર્મની અપેક્ષાએ, આ બધા સમાન છે. એનો ભેદ છે એ કર્મજન્ય ભેદ છે, સ્વભાવજન્ય ભેદ જીવોમાં છે જ નહીં. તમામ જીવો સરખા છે એટલે એનો સમાન માનીને એની સાથે કોઈ પણ પ્રકારનો ભેદ ન કરવો. પરમ મુનિઓ આ જાણે છે એટલે પરસંગને તજે છે. પરસંગને કહે છે કે પરદ્રવ્ય શું કહેવાય, 108માં સરસ સમજાવે છે કે પરદ્રવ્યને મુનિઓ તજે છે. પરદ્રવ્ય એટલે શું? પરનો કેનો? હા, અંતરંગના રાગાદી વિકાર પણ પર છે. આપણે છે ને વિચાર કરતો બહુ સ્થૂળતામાં છીએ, બહુ જડતામાં છીએ. અહીંયા કહે છે કે અંતરંગને આ રાગાદી પરિણામ પણ પર છે. જેવો અંદર કષાય ભાવ છે તો એ સંગ કોનો થયો? તો કે મેં તો કોઈ નથી કહ્યું, હું તો સામાયિકમાં બેઠો છું, હું તો ધ્યાન ધરું છું. પણ અહીંયા કહે છે ત્યાં એને પરદ્રવ્યનો સંગ કર્યો છે, કેમ કે કષાય એ કર્મ પરિણામ છે, એ પરદ્રવ્ય છે, અને બહારમાં શરીર આદિ પદાર્થો પરદ્રવ્ય કહેવાય છે. અને શરીરના સંગનો ભાવ પણ જો ત્યાં જાગૃત રહે તો ત્યારે જીવ પરદ્રવ્યના સંગમાં છે. હું ધ્યાન કરું છું એમાં હુંનો પોતાનો ભાવ જાગૃત રહીએ તો કેનો સંગ છે? પરનો સંગ છે. ધ્યાન કરે છે ત્યારે એને પોતાના આત્મામાં લીન થવું છે, ત્યારે જો શરીરનો ભાવ હોય પોતાનો, ક્યાં બેઠો છું, પલોઠી વાળી છે, આંખ બંધ છે, આ છે તે છે, તો બધા એ અંગ કોના છે? શરીર. તો અંદર બહારનું શરીર અને શરીરમાં રહેલો પરભાવ, કષાય ભાવ, વિકાર ભાવ, વિભાવ ભાવ, આ પણ એ જો પછી મુનિને કહે છે લક્ષ ચૂકે પરમાત્માનો જો પ્રસંગ પ્રસંગ, ત્યારે એ પરમાત્માનો લક્ષ ચૂકી જાય છે જો એનો લક્ષ પરના સંગમાં કાં અથવા એને પરનો પ્રસંગ પડે એમાં. 108મી ગાથામાં આવી બધી સૂક્ષ્મતાઓ બધી વાત આવે છે. આપણી મુશ્કેલી ક્યાં છે? સ્થૂળતા અને બાહ્યની અંદરથી જરાય શબ્દની અંદર જઈને સૂક્ષ્મતા વિવેકથી સૂક્ષ્મતા પકડવા માટે જરાય ઉપયોગ કરતા નથી. નહીં તો આ બાહ્ય વાંચવામાં પણ ઉપયોગથી જ વંચાય છે કે એ સિવાય બીજું તો કંઈ છે નહીં આપણી પાસે. જોકે વાંચતી વખતે એટલા બધા ગરબડ ગોટાળા કરીએ છીએ, ખબર નથી પડતી આમાં કાંઈ અંદર લખ્યું હોય કાંઈ ને વાંચીએ કાંઈ. કારણ કે ઉપયોગની તીવ્રતા નથી, સૂક્ષ્મતા નથી, ત્યાં ભમે છે બીજે બેઠા છે. અહીંયા અહીંયા પણ જે વાંચીએ ને એ ધ્યાનનો પ્રકાર છે. હવે જો અહીંયા આ વાંચવામાં ધ્યાન ન રહેતું હોય તો ઘરે ધ્યાન કેવું કરતો હશે, કેવું થતું હશે? અને પછી પ્રશ્ન કર્યા કરે, આમ છે ને તેમ છે ને, ધ્યાન દેતું નહીં. એકાગ્ર, તું એકાગ્ર ક્યાં છો? ઉપયોગની એકાગ્રતા એ જીવતત્વ છે. આપણે વાંચીએ છીએ ત્યારે વાંચનાર એ જ્ઞાન તત્વ વાંચે છે, એની એકાગ્રતા હોય તો એની અંદર જે છે તે વંચાય. બીજા શબ્દોમાં પ્લસ માઇનસ કેમ થાય? અથવા તો એક લીટીને બીજી લીટી ખોટી જોડી દે. એટલે એક એક વાતને સ્વાધ્યાયથી, સ્વાધ્યાય એ તપ છે, સ્વાધ્યાય એ ધ્યાન છે. સાંભળતી વખતે પણ બરોબર એ ભાવ પકડાય છે તો કાંઈ નથી, બધું જવા જ દે છે. બસ આપણે કે પરસંગ એટલે શું, વિચાર કરે પગડો પછી પારકાનો વિચાર કરે નથી ભાઈ, વિચાર કરતો અંદર જે કહ્યું છે એ વાત ઉપર લક્ષ જવું જોઈએ જે જતું નથી. એટલે ખરેખર તો એક કલાકનો સ્વાધ્યાય એ તપ છે, એ જ્ઞાન છે અને એ જ ધ્યાન છે. આ છોડીને બીજું કયું ધ્યાન કરવું? અને આ ન થાય તો બીજું થવાનું જ નથી, પરના જ છે. એટલે અહીંયા એ કહ્યું છે કે અંતરંગમાં રાગાદિ વિકાર અને બહારમાં શરીરાદિનો ભાવ એ પરદ્રવ્યનો સંગ છે. એને એ જીવતું છોડી દે, કારણ કે પરસંગથી આત્મામાં વિકાર પરિણતિ ઊભી થાય છે. જેવો પરનો સંગ થયો એટલે આત્મામાં કયો શુદ્ધ ભાવ થાય કે વિકાર ભાવ થાય? તો વિકાર ક્યારે થાય, વિભાવ ક્યારે થાય જીવની અંદર? તો કે જ્યારે એનો ઉપયોગ પર તરફ જાય ત્યારે, પર લક્ષી બને ત્યારે. જીવના શુદ્ધ ઉપયોગની દશામાં કંઈ ને કંઈ પ્રકારના અંશે પણ મલિનતા ઉત્પન્ન થાય, એની પરિણતિમાં એના પરિણામની અંદર પર તરફનું લક્ષ્ય હોવાને કારણે એ જોડાય, અને જોડાય એટલે ત્યાં સૂક્ષ્મ કષાય થાય, કાં રતિ થાય કાં અરતિ થાય, કાં સ્પૃહા થાય કાં દ્વેષ થાય, ઈચ્છા થાય. આ એને એ લક્ષમાં નથી આવતું, કેમ કે પોતે એટલો બધો સ્થૂળ છે અથવા જડ છે, લક્ષમાં આવતું નથી. પરંતુ જો ઉપયોગની એકાગ્રતા હોય તો એ જ ક્ષણે એને લક્ષમાં આવે, એ જ ક્ષણે કે ભાવ બદલાઈ ગયો. ભાવ બદલાઈ ગયો એ લક્ષમાં આવે તો પાછો ફરે, તરત જ પાછો ફરવા માટે પોતાનો જે ઉપયોગ છે અશુદ્ધમાં ગયો છે, આલંબન લઈ લે, તરત જ શબ્દનું આલંબન લે, બોધનું આલંબન લે, ચિંતનનું આલંબન લે, અને ફરીથી જ્યાંથી ગયો છે ત્યાંથી પાછો ફરે છે. એમ ત્વરાથી પોતાના આત્મ ધ્યાનનું અનુસંધાન યોગીઓ સાધકો કરતા હોય છે, અને આ પ્રક્રિયા વારંવાર કરવી પડે છે. શરૂઆતમાં તો સતત કરવી પડે છે, પછી અભ્યાસ થતાં એ થોડી સ્થિર થાય છે, સહજ થાય છે, પણ એ જ્યાં સુધી થઈ નથી ત્યાં સુધી એને આ કરવી પડે છે. કારણ કે વિકાર પરિણતિ ઊભી થાય એટલે આશ્રવનું સ્વરૂપ આવી જાય. વિકાર પરિણતિ એ સંવરનું સ્વરૂપ નથી, આશ્રવનું છે. આશ્રવ પછી શુભ હશે કે પરિણામ બંધ, આશ્રવનું પરિણામ બંધ. નવ તત્વો બરોબર લક્ષમાં હોવા જોઈએ. જો જીવની ભાવધારા જે છે, ઉપયોગની ધારા, એ આશ્રવ યુક્ત છે તો પરિણામ એનું બંધ અવશ્ય છે. એમાં પછી કઈ વધારે વિચારવાની જરૂર નથી, બંધ છે. તો બંધની આશ્રવમાંથી પાછો ફરીને તરત જ સંવરમાં જોડાવવું પડે, અને કરે છે સંવરનું સાધન, હાથમાં સાધન સંવરનું છે, પણ પરિણામ બંધ થાય છે. જે સંવરમાં પુસ્તક લઈને બેઠો છે, સામાયિક લઈને બેઠો છે, આશ્રવના સાધનો નથી લીધા. સાધનો કયા છે? સંવરના. અને પરિણામ કયું ઊભું કરે છે? બંધનું. કે સાધનથી સંવરના છે, ભાવથી આશ્રવમાં છે. ભાવ છે એ પરદ્રવ્ય સાથેનો એનું જોડાણ છે. તો એટલી સૂક્ષ્મ વાત અહીંયા મૂકે છે કે આત્માને અનંતકાળ સુધી સંસારમાં ભટકવું પડે છે. એટલે 109મી ગાથામાં કહે છે કે જે સંભાવથી બાહ્ય છે તેનો તો સંગ કર્મ, કારણ કે એ ચિંતા સાગર છે, અને ચિંતા સાગરમાં પડીશ તો તારું અંગ શીતળ નહીં થાય પણ બળશે. ચિંતા સાગરમાં રાગ દ્વેષના મોજા ઉછળે છે, સમતાના મોજા નથી ઉછળતા. પરદ્રવ્ય એ ચિંતા છે, પરદ્રવ્ય એ ચિંતાનું સ્વરૂપ છે. એટલે સંભાવથી બાહ્ય છે. સંભાવની અંદર તું રે, ગઈકાલે વાત થઈ સંભાવ એટલે રાગ દ્વેષ રહિત જીવની પરિણતિ. એ પરિણતિ એની રાગ નહીં દ્વેષ નહીં, એ માત્ર જ્ઞાતા તરીકે છે, દ્રષ્ટા તરીકે છે. હું શુદ્ધ ચૈતન્ય છું, આ જગતની અંદર જેમ ચાલે છે તેમ એને હું જોઈ શકું. જ્ઞાન મારો સ્વભાવ છે, દ્રષ્ટા મારો સ્વભાવ છે, જ્ઞાતા મારો સ્વભાવ છે. એથી આગળ હું કરતા નથી. એટલે આ જે કંઈ પરિસ્થિતિને ફેરવું, બદલાવું, એમાં મને અનુકૂળ કરું, આવા જે ભાવો આવે, વિકલ્પો જાગે, વિકાર ભાવ આવે, પરિણતિ પલટાય, પરિણામ પલટાય, એ પલટાય એટલે એ જીવ શુદ્ધ સંભાવમાંથી આશ્રવમાં ગયો. અને આશ્રવનું પરિણામ બંધ છે. અહીંયા કહે છે કે ચિંતાનો સાગર છે. સંભાવથી બાહ્ય આખા વિશ્વના લોકના તમામ પદાર્થોની ચિંતા તું કરે, એ પરચિંતા છે. એ પરચિંતામાં શરીરની ચિંતા, સ્વચિંતા કે પરચિંતા, પ્રશ્ન એ છે કે કેમ ચૂકી જાય છે? તો કે જે બોલવામાં એટલો ઉપયોગ નથી હોતો જેટલો વિચારમાં લેવો પડે છે. એટલે અહીંયા એ સમભાવથી બાહ્ય પરચિંતા નહીં કરતો, અને પરચિંતામાં એને લક્ષ્મ નથી કે સમભાવથી બાહ્ય જે કંઈ પદાર્થ છે, જે કંઈ ભાવ છે તે બાહ્ય છે. એટલે અહીંયા નવમી ગાથાની અંદર કહે છે કે એમાં તો તને વિઘ્નરૂપ થશે આ બધા અન્ય ભાવો, મદદરૂપ થશે નહીં. કોઈ પણ પોતાના સ્વરૂપના ચિંતનમાં હોય અને પરચિંતામાં ગયો તો એને મદદરૂપ થાય કે વિઘ્નરૂપ થાય? એટલી બધી સમજણ છે આપણામાં, ડાપણનો તો કોઈ પાર નથી. પણ સ્થિરતા આવતી નથી, અભ્યાસ નથી. અંતરંગ ભાવ ઉપર, પરિણતિ ઉપર દ્રષ્ટિ જવી જોઈએ. સાધક એ જ છે કે જે પોતાના સ્વભાવ ઉપર લક્ષ્ય કરીને બેઠો છે, અને જ્યાં એને પર આવે તો એ પકડે છે તરત જ. કેમ કે પર વિઘ્નરૂપ થાય, પર કોઈ બી સહાયક થાય નહીં. મુશ્કેલી એ છે કે એટલું બધું વિઘ્નરૂપ થાય તો એને કલાક સુધી ખબર જ નથી પડતી કે હું વિઘ્નમાં જ ચાલુ છું, ખોવાઈ જાય, પરમાં ખોવાઈ જાય, લીન થઈ જાય. એટલે પાછો ફરવાનો અવકાશ થતો નથી, જાગૃતિ નથી. જ્ઞાનીઓએ નાના નાના શબ્દ કીધા છે કે જાગૃતિ, આત્મજાગૃતિ જોઈએ, અને જાગૃતિનો શબ્દ જ ઉપયોગ છે, અપ્રમત્ત છે, પ્રમાદ છે, એ અજાગૃતિ છે. હે જીવ, એક સમય માત્રનો પણ પ્રમાદ ન કર. પ્રમાદ ન કર એટલે આપણા મગજની અંદર પ્રમાદનો શું ભાવ છે? આળસ. હું ક્યાં લાંબો થઈને પડ્યો છું, સુઈ જવું, આ પ્રમાદ નથી. પરમાર્થની અંદર પ્રમાણ તો તારા ઉપયોગ જેવો સ્વમાંથી પરમાં ગયો એટલે સ્વની જાગૃતિ તૂટી, એ પ્રમાદ. ગૌતમને ભગવાન જ્યારે કહે કે એક સમયે મા પમાય ગૌયમ, હે ગૌતમ તું સમય માત્રનો પ્રમાદ ન કર, તો ત્યારે ગૌતમ શું આરામ ખુરશીમાં બેઠા છે? ભગવાન બોધ આપે અને સામે ગૌતમ બેઠા હોય, ગણધર, ચાર જ્ઞાનનો ધણી, ભગવાનનો પટધર, એ શું આરામ ખુરશીમાં બેઠો હશે? અને એને ભગવાન જ્યારે કહે કે તું પ્રમાદ ન કર, ત્યારે ગૌતમને કેટલો સાવધ થઈ જાય કે મારો કોઈ ઉપયોગ ક્યાંય પરમાં, બાહ્યમાં, પરદ્રવ્યમાં, પરચિંતા થતી નથી ને, ક્યાંય આવતી નથી ને. એમાં પણ જો એ ભાવ આવે, હે ભગવાન હું કેવળ જ્ઞાન ક્યારે પામીશ, વાત પૂરી થઈ જાય છે. સૂક્ષ્મતા એ જ્યારે વિચાર કરીએ ત્યારે સાધનાનું સ્વરૂપ આત્મલક્ષી બનવું જોઈએ. અને હું આત્મા સિવાય કશું નથી, જે અત્યાર સુધી છે એ બધું ભેળસેળ છે, એમાંથી કાઢતા 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 આટલું સ્થૂળતા કેટલી બધી કાઢવી પડે છે, ત્યારે સૂક્ષ્મતામાં આપણે વિચાર કરી શકીએ છીએ. અને સૂક્ષ્મતામાં જ્ઞાનીઓ કહે છે કે જો હવે તારા રાગાદી ભાવ છે એ પણ પરનો સંગ થઈ ગયો, જો શરીર ભાવ આવ્યો તો પણ પરનો સંગ થઈ ગયો, ત્યારે કૃપાળુ દેવનું વાક્ય પકડાય કે દેહ ભાવ દેખાડવો પાલવતો, તમે કોણ છો એમ જ્યારે વાત આવે અને સમાજની સાથે લોકોની વચ્ચે હોય ત્યારે તો વ્યવહારિક રીતે વાત કરવી એટલે દેહભાવથી વાત કરવી પડે, કોણ છો તો કેવું પડે. એ કે છે અમને હવે પાલવતું, એટલે કોઈનો સંગ કે જેને કારણે અમારે પરભાવમાં જવું પડે, દેહભાવ દેખાડવો પડે, કોઈ આવે તો આવો આવો કરવું પડે ને, એ દેહભાવથી થાય કે આત્મભાવથી થાય? અને એ ગમતું હોય તો કેમ કેટલાય વખત ત્યાં દેખાતા નથી, આવો ને આવો શાંતિથી બેસીએ, શું ગમ્યું? દેહભાવ. અને પછી વાંચું કે દેહભાવ દેખાડવો પાલવતો નથી, અને મને દેહભાવ છોડવો પાલવતો. એક એક આ સૂક્ષ્મ પરિણતિ છે, જાગૃત આત્માનું આ લક્ષણ છે. જેમ જેમ જીવ જાગૃતિ કેળવે તેમ તેમ આ બધા પ્રમાદના લક્ષણો છે. એટલે કહ્યું કે પ્રમાદ છે એ કર્મબંધનું કારણ છે. આશ્રવના પાંચ કારણો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કસાય એને યોગ. હવે મિથ્યાત્વ સમજાય અજ્ઞાન છે, અવિરતિ સમજાય કે કોઈ પણ જાતના વ્રત પછાણ નથી, કસાય સમજાય કે રાગ દ્વેષ આદિ ભાવ થાય છે, યોગ સમજાય કે મન વચન કાયા નથી, પણ પ્રમાદ શું? તો કે આત્માની અજાગૃતિ, જે છે એની જાગૃતિનો અભાવ થવો તે પ્રમાદ. ઓલામાં બધામાં જે છે એનો વિપરીત ઉપયોગ થવો, અહીંયા જે છે એને જાણવું નહીં, તો પ્રમાદ છે એ બંધનું કારણ છે. તો જ્યારે જ્યારે આવો દેહભાવ છે, દેહભાવની જાગૃતિ એ પ્રમાદનું લક્ષણ છે. હે જીવ, સમય માત્રનો તું પ્રમાદ ન કર, એમ આવે આપણે પ્રતિક્રમણના સૂત્રમાં લઈએ છીએ. સમય માત્રનો પ્રમાદ ન કર, એટલે હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, જ્ઞાતા દ્રષ્ટા છું, અકર્તા છું, વિશ્વમાં પરમા, પરનો હું પરમા કરતા નથી, પરનો કરતા નથી, તો પછી મને જે કરતા ભાવ આવી જાય છે પરને જોઈને, તો એ મારો પ્રમાદ છે. કારણ કે આત્મ સ્વરૂપનું ત્યાં વિસ્મરણ થાય છે, ચૂકી જવાય છે, સૂક્ષ્મ છે. અત્યંત દીર્ઘકાળની સાધનાથી એ વાત સાધ્ય થાય, પરંતુ પૂરેપૂરી સાધ્ય ન થાય પણ સાધનામાં પ્રવેશ કરવો હોય તો આ લક્ષ તો સાધકમાં આવવું જોઈએ કે નહીં? એ લક્ષ નથી આવતું. એટલે અહીંયા 109ની અંદર કહે છે, વિતરાગ નિર્વિકલ્પ સમાધિની ભાવનાના વિરોધી એવા રાગાદી પોતાના પરિણામ જ નિશ્ચયથી પર કહેવાય છે. 109 ગાથાનો અંતિમ પર શું? રાગાદિક પરિણામ એક શું છે? તો કે પોતાના નિર્વિકલ્પ સમાધિના ભાવની વિરોધી ભાવ છે અને પોતાના સ્વરૂપના વિરોધી ભાવને પરભાવ તરીકે જ્ઞાનીઓ અહીંયા ઓળખાવે છે. આપણે પર તરતા દેહથી પર એને પર ગણીએ છીએ. આપણી માન્યતા શું? દેહથી બરાબર એ દેહ. પછી એથી આગળ આપણે તો એટલા બધા જોડાયેલા છે કે મારા કપડાથી બીજાનું કપડું છે એ પર, મારું કપડું પર નહીં. પછી મારા ઘરથી બીજાનું ઘર છે એ પર, ઘર છે એ પર નહીં. ઘર છે મારું. કેટલો કેટલો આપણો સંસાર જે છે એમાં જેટલું જેટલું મમત્વ વધે, માલિકી વધે, સ્વામિત્વ વધે, ત્યાં એ બધું મમત્વનો વિસ્તાર વધતો જાય, તો પછી એને પરની અને સ્વમાં સ્વનો જ વિસ્તાર થતો જાય છે. પરને સ્વમાં ફેરવતો જાય છે. પરને બસ એમાં એ સમજે છે કે મેં ઘણી પ્રગતિ કરી, આપણે ઘણા આગળ વધ્યા. એક મકાન હતું એની બદલે બે લીધા, ઘણું પ્રગતિ કરી છે. તે તો પરને સ્વ માયના અને એને પ્રગતિ કરી છે. હવે આવી જેને ઉદ્યમ કર્યો છે એ માનેલાને ક્યાંથી છોડશે? હવે મૂળ શરીરે મારું નથી, અહીંયા પર ભાવ કરવાનો હતો કે આ શરીર છે જે મેં ક્યાંય મેળવ્યું નથી પણ આવી ગયું છે કર્મથી, એ મારું તો એ ભાવ નથી. તો આ બધા પરિગ્રહમાંથી સંગ્રહમાંથી જેને મારું માનીને બેઠો છે આખા જગતની અંદર, તો એ એમાંથી છૂટે ક્યારે? વિચાર કરે કે નિશ્ચયથી પર શું છે, તો કે પોતાના સમાધિ ભાવથી વિરોધી ભાવ એ પણ પર છે. એટલે મિથ્યાત્વ રાગાદી ભાવમાં પરિણમેલા પુરુષો પણ પર કહેવાય. એને હવે જેનો સંગ છે એ બધા મારા છે, તો કે તારા નથી. જો એનામાં રાગાદિક પરિણામ છે તો એ મારો સ્વજન મારા માટે પર છે, મારો દીકરો મારા માટે પર, મારો પિતા મારા માટે પર છે, પણ મારો પ્રભુ રાગાદિકથી પર છે, એ મારો છે. પ્રભુ તું મારો અને હું આ ભક્ત, આ સાધક. કારણ કે પરમાત્મા તું રાગાદિકથી પર છું, મિથ્યાત્વથી પર છું, તું તારા સ્વભાવમાં છું માટે મારો છું. તો જગતના આવા સ્વજન સંબંધીની અંદર જ્ઞાનીઓ પર છે એમ શા માટે કહે છે? તો કહે છે એ પર ભાવથી રંગાયેલા છે, મિથ્યાત્વ રાગાદી ભાવમાં પરિણમેલા છે. એ પણ એની સાથે મમત્વ કરવાથી રાગનું મમત્વ થાય છે, સ્વભાવનું થાય નહીં. એને ગળે વળગાડીને સ્વભાવનું અવલંબન મળે નહીં, પણ પરમાત્માની ભક્તિ કરવાથી મળે. રાગપૂર્વક સંતાનોની ભક્તિ કરીએ કે માતા પિતાની ભક્તિ કરીએ તો એનાથી સ્વરૂપની પ્રાપ્તિ સંભવિત નથી. એકસો દસ. શું થાય સાહેબ આવું બધું કરીએ, કદાચ એનો સંગ કરીએ તો થાય શું? એકસો દસ ગાથા. તો તારા ગુણનો નાશ પામે. અગ્નિ જો લોઢાનો સંગ કરે તો શું થાય? પીટાઈ જાય, ઘણના માર એના ઉપર પડે. અગ્નિ કે મારો કઈ દોષ નથી, પણ કે તે સંગ કોનો કર્યો છે? એમ વિવેકી જીવો જો આવી પ્રકારના મિથ્યાત્વની પરિણતિવાળાનો સંગ કરે તો એ સ્વયં એના ગુણો પણ નાશ પામે. દુષ્ટ પુરુષોની સાથે જેઓનો સંગ છે તે વિવેકી જીવોના પણ સત્યશીલ આદિ ઉત્તમ ગુણો નાશ પામે છે. એટલે પરની પરનો સંગ, પરની ભાઈબંધી એ ક્યારેક સ્વના ગુણોનો પણ ઘાતનું કારણ બને છે. સ્વગુણોનો ઘાત થાય. આ પરની જ્યાં સુધી એને મિત્રતા રાખી છે, સંઘ રાખ્યો છે, ઓળખાણ રાખી છે, એટલે શબ્દો મૂક્યો સંઘ એ આશ્રવ છે. સંઘ એ આશ્રવ છે અને આશ્રવનું કારણ જરાય શંકામાં પડવું જ નહીં હો. એ પછી વાત જ નહીં, આશ્રવ છે ને ગયો. રાગાદી અશુદ્ધ ભાવોના સંબંધથી એ પોતે મલિનતાને પામે છે અને આવા નિદાન બંધ આદિ ખોટા પરિણામ રૂપી દુષ્ટોની સંગતિ ન કરવી, અર્થાત પોતાના પરિણામ ન બગાડવા. રાગી દ્વેષી જીવોની સંગતિથી હંમેશા બચવું. એની સંગતિથી આપણે કોનો પક્ષ લેવો પડે? રાગ દ્વેષનો. એટલે આત્માની અંદર કસાય ભાવ થયા વિના અને કસાય ભાવ થાય ત્યાં પરિણામ બંધ જ છે, નિશ્ચિત. જેવો આત્મામાં કસાય ભાવ ઉત્પન્ન થાય, એવો કોઈ પણ સંગ, એવો કોઈ પણ પ્રસંગ, એવી કોઈ પણ પ્રકારની સંગતિ, એ નિશ્ચિત છે કે આત્મામાં ઊભો થયેલો કસાય ભાવ આત્મા માટે બંધનું કારણ છે. અને કારણ આપો તો કાર્ય ન થાય એવું બને, તો એ વિજ્ઞાન છે કે જેવું કારણ આપવામાં આવે તેવું કાર્ય નિષ્પન્ન થાય. યુ ગીવ એ કોઝ એન્ડ ઇફેક્ટ્સ વિલ ફોલો, ઇટ વિલ નોટ વેઇટ ફોર અવર કન્સેન્ટ, વેધર વી લાઈક ઓર નોટ, વેધર વી વિશ ઓર નોટ. યુ ગીવ એ કોઝ, ઇફેક્ટ વિલ ફોલો ઇનવેરિએબલી. આ વિજ્ઞાન, વિતરાગ વિજ્ઞાન છે, કર્મ વિજ્ઞાન છે. કર્મ કોઈની કલ્પના નથી કે જૈનો એ શોધી કાઢ્યું છે, કલ્પના નથી, સત્ય શોધ્યું છે. અન્યત્ર કોઈને મળ્યું નથી અને મળ્યું નથી એટલે એને પરમાત્માને બોલાવવો પડ્યો છે કે હવે અમારી મતિ કામ કરતી નથી, એટલે હવે અમારે કહેવું પડશે કે એ તો બધું પ્રભુને ગમ્યું તે ખરું. કેમ મને આમ દુઃખ થયું? હશે, ભગવાને જેમ ઈચ્છ્યું હશે એમ થયું. કોઈ ભગવાન નવરો બેઠો નથી તને દુઃખ આપવા. તારા દુઃખ તે જ સર્જન કર્યું છે, પણ તારા લક્ષમાં આવતું નથી. તારા જ પૂર્વે અજ્ઞાનથી ઉપાર્જિત કરેલા કર્મનો વિપાક છે, આ તને લક્ષ્યગત થતો નથી. અને એ કર્મનું વિજ્ઞાન સમજાતું નથી કે તે અશુભ ભાવ કર્યો છે તો અશુભ ભાવ એનું અશુભ ફળ આપ્યા વિના રે નહીં. કર્મ ભૂલથાપ ખાતું અને કર્મ કોઈને છોડતું નથી. આ વિજ્ઞાન છે. ભેદભાવ ભૂલથાપે ન ખાય અને ભેદભાવ ન રાખે, અપક્ષપાતપણે કામ કરે જગતમાં. કાયદો એને જ કહેવાય કે જેને પક્ષપાતની આંખ નથી, જે આંધળો છે. કાયદાનું ચિત્ર શું છે? આંખે પાટા છે અને પછી ન્યાય તોડવામાં આવે છે. એટલે હવે મેં આ કર્યું તું એટલે જરાક મને હવે આપણે ભાઈબંધી કેટલા વખતની એ ચાલે, કર્મમાં ચાલે, કર્મનું કેલ્ક્યુલેટર કેવું? વિજ્ઞાન છે વિતરાગ, ધર્મ વિજ્ઞાન છે, વિતરાગ વિજ્ઞાન છે. કેટલું સરસ છે, મંગલમય મંગલકરણ. વિતરાગ વિજ્ઞાન નમો તાહિ જાતે ભયે અરિહંતાદિ મહાન. શું અર્થ થયો? અરે નમો તાહિ જાતે ભયે અરિહંતાદિ મહાન. આ વિતરાગ વિજ્ઞાન એવું છે કે જેમાંથી અરિહંત જેવા મહાન આત્માઓ નિર્માણ થાય છે. આ વિતરાગ વિજ્ઞાન છે જેમાંથી અરિહંતની પરંપરા થાય છે. નમો તાહિ જાતે ભય, કે જેમાંથી આ અરિહંત જેવા મહાન આત્માઓ પૂર્ણ શુદ્ધ આત્માઓ પરિપૂર્ણ શેમાંથી જન્મે છે? વિતરાગ વિજ્ઞાનમાં. વિતરાગ વિજ્ઞાનના માધ્યમથી, વિતરાગ વિજ્ઞાનની સહાયતાથી, વિતરાગ વિજ્ઞાનના આધારે જગતના જીવોમાંથી અરિહંતો ઉત્પન્ન થાય છે એ આ ધર્મમાંથી. કેમ કે આ ધર્મ વિતરાગ વિજ્ઞાનનો ધર્મ છે. અમેરિકાની શિકાગોની ધર્મ પરિષદ હતી શિકાગોમાં, વિવેકાનંદની સાથે વિરચન ગાંધી ગયા હતા. એ વિરચન ગાંધીએ ત્યાં એના પ્રવચનની અંદર એક સરસ વાત મૂકી કે ભલે અમારો દેશ અત્યારે ગુલામીમાં છે અને અમે દુનિયાની દ્રષ્ટિએ તિરસ્કૃત છીએ, અમારું કોઈ ગૌરવ નથી, ગુલામ પ્રજાને શું ગૌરવ હોય, પરંતુ અમારી પાસે જે વિજ્ઞાનનો વારસો છે, ધર્મનો, એ પરિપૂર્ણ છે. એનો ઉદાહરણ એને આપતા કહ્યું કે કેવો ધર્મ અમારો છે, જગતમાંય બધા ધર્મો છે. એણે ત્યારે કીધું કે જૈન, એ પોતે જૈન ધર્મના પ્રતિનિધિ હતા વિરચન ગાંધી, હું જૈન ધર્મનો પ્રતિનિધિ છું. આ કાળમાં અમારો જૈન ધર્મ ખંડ ખંડિત, છિન્ન વિચ્છિન્ન, નષ્ટ ભ્રષ્ટ થઈ ગયો છે, છેદ વિચ્છેદને પામ્યો છે. તો પણ એમાંથી હેમચંદ્રાચાર્ય જેવા અને શ્રીમદ રાજચંદ્ર જેવી મહાન વિભૂતિઓ આજે પણ એમાંથી જન્મ પામે છે. એણે હેમચંદ્રાચાર્યજીનું ઉદાહરણ પણ આપ્યું કે 900 વર્ષ પહેલા, 1000 વર્ષ પહેલા આ કડીકાળમાં સર્વજ્ઞ સમાન એક સૂરી એ આ ધર્મમાંથી ઉત્પન્ન થયા છે. આ ધર્મની તાકાત છે, આ વિજ્ઞાનની તાકાત છે કે બધું જ ગયું છે અમારું, તો પણ એ ધર્મમાંથી જે અવતાર પેદા થાય છે, આત્માઓ પેદા થાય છે આવા પૂર્ણ. અને બીજા આજે મુંબઈની અંદર 20 વર્ષની ઉંમરે પણ આવું શતાવધાનના બધા પ્રયોગોનો મહિમા ત્યાગ કરી અને એક આધ્યાત્મિક પુરુષ આજે પણ છે. આ ધર્મની તાકાત છે કે સમયે સમયે હેમચંદ્રાચાર્ય જેવા, યશોવીજી જેવા, હરિભદ્ર જેવા, કુંદકુંદાચાર્ય જેવા, અમૃતચંદ્ર જેવા, આવી પરંપરાઓ આ ધર્મની અખંડ છે. 200-400 વર્ષે કોઈ ને કોઈ આ પુરુષ, બાકી તો બધું આચાર ગયા, ધર્મ ગયો, સંપ્રદાય વધી ગયા, ગચ્છ વધી ગયા, મત મતાંતર વધી ગયા, બધું હોવા છતાં આની તાકાત કેટલી છે. નમો તાહી જાતે ભય, એવું વિતરાગ વિજ્ઞાન છે, મંગલમય છે, મંગલકરણ છે કે જેમાંથી અરિયંતો જ પેદા થાય છે. અરે જેમાંથી અરિયંત પેદા થાય એ ધર્મ કેટલો સબળ હશે, કેટલો પ્રાણવાન હશે, કેટલો તાકાતવાન હશે કે કાળના થપાટા હોવા છતાં અહીંયા હજુ એ પેદા થાય છે. એ આ દેશની સંસ્કૃતિમાં કહીએ કે આ કાળની અંદર પણ કબીર, નરસિંહ, મીરા આ બધા અહીંયા પેદા થાય છે. જાઓ જગતની ધરતી ઉપર, એક સંન્યાસીને શોધવો પણ મુશ્કેલ છે અને અહીંયા એની પરંપરા છે. એ બતાવે છે તત્વનું તેજ કેવું છે અને એ વૈજ્ઞાનિક છે. માટે એ જો દંભ હોય, તમે કહેતા હો છો વેમ છે, આમ છે, તેમ છે, એ હોય તો આવી વ્યક્તિઓનું સર્જન થઈ શકે નહીં. જેમ દુનિયામાં ગમે તેમ વાત કરે, સમાજવાદની વાત કરે, મૂડી વાત, ક્યાંય કઈ નમૂનો દેખાય છે? ક્યાંય લોકશાહીની વાત કરો, ગમે તે કરો, દુનિયામાં ક્યાંય નમૂનો દેખાય છે? અમે દિવ્યતાની વાત કરીએ છીએ અને દિવ્યતાના નમૂનાની પરંપરા છે અમારા દેશમાં. આવા સમાજમાં પણ વિવેકાનંદ ઉભો થાય છે, રામકૃષ્ણ ઉભા થાય છે, અરવિંદ ઉભા થાય છે, મહર્ષિ રમણ ઉભા થાય છે. શેમાંથી થાય છે? આ તમારા સડેલા સમાજના તંત્રમાંથી નહીં, અર્થતંત્રના સિદ્ધાંતોમાંથી નહીં, આ તમારા સમાજશાસ્ત્રમાંથી આ સમાજસેવકો ઉભા નથી થતા. દાદુ, મીરા, કબીર, નાનક, સુરદાસ, તુલસી, અને જબરદસ્ત પરંપરાઓ, અધ્યાત્મની ઝળહળતી તેજસ્વી સિતારાઓ, એ આ તમારા કચરા જેવા વ્યવહારિક કોલેજના નોલેજમાંથી થાય છે? એને તો પેઢીને ભ્રષ્ટ કરી નાખી છે, સમાજનું સત્વ આણી લીધું છે. ત્યાં કહે છે મંગલમય મંગલકરણ વિતરાગ વિજ્ઞાન નમો તાહી જાતે. હે વિતરાગ વિજ્ઞાન, તને નમસ્કાર કરું છું. હે ધર્મ, એ તત્વ, તને નમસ્કાર કરું છું કે જે તત્વમાંથી અરિયંત જેવી વિભૂતિ ઉત્પન્ન થાય છે. ધર્મ કેટલો મહાન છે, ધર્મ કેટલો શુદ્ધ છે, ધર્મ કેટલો પવિત્ર છે, ધર્મ કેટલો પૂર્ણ છે. મુશ્કેલી છે કે ધર્મની અંદર રહેલા લોકોને એના વારસદારોને જ ધર્મનું મહત્વ દેખાતું નથી. અને બહારના વિજ્ઞાનથી સારું થયું, દુનિયાના વિજ્ઞાનથી આપણે સુખી થયા, પણ બોલો કે આ જગતમાં ઘણું આ તો આગળ વધ્યું, ભણતર વધ્યું, આપણે બધા સુખી રહે. એને ખબર નથી કે આ સંસાર અનંત ગણો વધી ગયો છે. સુખી સુખી કેમાં રાતે પાણી રોવાનો વારો છે. દ્રષ્ટિ ભ્રમ થાય ત્યારે આ થાય બધું. વૈજ્ઞાનિકતા ધર્મની લક્ષમાં આવતી નથી. બહુ સરસ વાત મૂકે છે. એટલે અહીંયા કે એ કહે છે કે તું આ બધી સંસારના સંગથી છૂટી જા, અને એને માટેની હવે સૂત્ર આપે છે. ગાથા નંબર 111.
યોગીન ત્યજ તું મોહને, મોહ ભદ્રરૂપ નહીં. મોહાશક્ત બધું જગત દુઃખ સહે જો આહી. હે યોગી તું મોહને છોડી દે, કારણ કે મોહ કંઈ સારો નથી. મોહથી આશક્ત આ સર્વ જીવલોકને અનેક જાતના દુઃખ ભોગવતા તું જો. આકુળતા એ દુઃખ છે અને તેનું મૂળ મોહ છે. એટલે મોહને લીધે આકુળ વ્યાકુળ પરિણામ થાય છે. આખું જગત મોહાધીન થઈને દુઃખી થઈ રહ્યું છે. એમ હે શિષ્ય, તું જો પરમાત્મ ભાવનાનો પ્રતિપક્ષી મોહ તે દર્શન મોહ તથા ચારિત્ર મોહના ભેદથી બે પ્રકારે છે. એ મોહ આત્મભાવનામાં બાધક છે. બાહ્યમાં સ્ત્રી પુરુષ સ્ત્રી પુત્રાદિનો મોહ અવશ્ય તજવા યોગ્ય જ છે, તથા અભ્યંતરમાં વાસનાના વસ્તી વસ્તુઓના સ્મરણરૂપ મોહ પણ ત્યાજ્ય છે. એમ મોહને તજીને આત્મામાં આત્મભાવના કરવી જોઈએ. એ શુદ્ધાત્મ ભાવના રૂપ તત્વ તપસ્ચરણ છે. તે તપનું સાધન આ શરીર છે. તેથી શરીરને અર્થે જે આહાર આદિ લેવામાં આવે છે તે પ્રત્યે પણ મમતા ન કરવી.
બસ શું સૂત્ર આપ્યો?
મોહને તજી દે.
મોહ શું છે? પરમાત્મા ભાવનો પ્રતિપક્ષી છે. પરમાત્મા ભાવ એ પોતાનું શુદ્ધ સ્વરૂપ. હું ચૈતન્ય છું, આ એનો ભાવ, મૂળ ભાવ. એનો પ્રતિપક્ષી હું દેહ છું, સંજોગો મારા છે વગેરે ભાવ, એ પ્રતિપક્ષી આ મોહ છે. તો તું મોહને છોડી દે, કારણ કે મોહ એ દુઃખનું મોહ થશે એટલે આકુળતા આવ્યા વગર રહેશે, આકુળતા થશે. અને એના ભેદ કીધા, દર્શનમાં ચારિત્ર. તો કે છે બાહ્યની અંદર મોહનું સ્વરૂપ શું છે? સ્ત્રી પુત્રાદિ આ બધું મમત્વ એ બાહ્યનો પ્રકાર છે. તજવા યોગ્ય છે, એ બાહ્ય છે. મોહનું એ બાહ્ય સ્વરૂપ છે કે જેટલો સંગ છે એ મોહના કારણે છે. સંગ પ્રસંગનો આધાર મોહ છે. અને અભ્યંતર મોહ અંદર પણ છે. કયા રૂપે છે? વાસનાના વસ્તી વસ્તુઓનું સ્મરણરૂપ મોહ છે. વસ્તુનું સ્મરણ ક્યારે છે? જો એના પ્રત્યે વાસના ન હોય તો હોય. કંઈક વાસના, સૂક્ષ્માતી સૂક્ષ્મ કહો તો એનું સ્મરણ થાય, નહીં તો સ્મરણ ન થાય. કેટલું બધું વૈજ્ઞાનિક રીતે આ વાતને અહીંયા મૂકી છે કે સ્મરણરૂપ મોહ ત્યાજ્ય છે. અરે તને સ્મરણ પણ ન હો. રાજા કહે છે અમને પંચ વિષયાદિ સુખનું કારણ એવા રાજ્યનું સ્મરણ નહીં, સ્વપ્નુંય ન હો. સ્મરણ તો પોતાનું છે અને સ્મરણ થાય, સપનું તો નથી ને કલ્પના કરીને. તો કે છે અમને સપનામાં પણ પ્રભુ આ ઇન્દ્રિયોના વિષયની સામગ્રી અમને મળો તમારે એનું સપનું જોતું નથી, સ્મરણ તો નહીં જ. તો જુદી જુદી રીતે સાધકનો આ વિચાર બળ છે. આમાં કોઈ જગ્યાએ બાહ્ય કંઈ કામ ન કરે. કેટલી બધી સાધના પોતાના વિચારની છે, જ્ઞાન બળની આ સાધના છે. હે, બુદ્ધિ લાગે એમ નહીં, બુદ્ધિ લાગશે એટલું વિપરીત થશે. ઘડિયાળના કાંટા ઊંધા ફરશે, જેટલી બુદ્ધિ લગાવશે એટલું ઘડિયાળના કાંટા ઊંધા ફરશે. મોહને કારણે છે જે છે. દરેક ગાથામાં એનું કોઈ ને કોઈ સૂક્ષ્મ અનુસંધાન આપે છે કે શું છે, તો કે મોહ છે. અને મોહનું સ્વરૂપ કેવું છે, તો કે બાહ્યમાં સંઘનું સ્વરૂપ છે અને અંદરમાં સ્મરણનું સ્વરૂપ છે. આ બે વાત ખ્યાલ આવ્યો, મોહનું સ્વરૂપ બાહ્યમાં સંઘ અને અંદરમાં સ્મરણ. છોકરા સાથે રહીએ એનો સંઘ, એનો મોહ, અને ન હોય ત્યારે સતત એની શું કરતો હશે, શું છે આ બધું સ્મરણ, એ પણ મોહ જ છે કે બીજું કઈ છે. તો કે અત્યારે તો છે ને, એ તો ક્યાંય છે, તો ભલે ગમે ત્યાં એ સ્કૂલમાં હોય કોલેજ, એને આપણું સ્મરણ હોય કે એને ન હોય, એને હોય પણ બીજાનું હોય. એ કોલેજમાં જતો હોય તો કોક બીજાના સંગમાં ચડી ગયો. હવે એ એના મોહમાં છે ને આપણે એના મોહમાં છે, કઈ ખબર પડે છે. ડેટકાએ જીવડાને પકડો અને ડેટકાને સર્પાએ પકડો. સર્પના મોઢામાં ડેટકો, ડેટકાના મોઢામાં જીવડું, કોણ કોને પકડે છે. એવું સંસારનું આપણું સ્વરૂપ છે. આપણે સંગથી જેને છોડ્યા છે એને સ્મરણથી છોડ્યા નથી. આપણા સ્મરણમાં જે છે એને એના સ્મરણમાં, એને એના સંગમાં બીજાને પકડ્યા છે. આમ ચક્કર મોહનું ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. અને જીવ પાછો દુઃખી થાય, આ મારા કોઈ મારા હમું જોતા નથી, મને આમ કરતા નથી. પણ તું જ આ ભ્રાંતિમાં છો ભાઈ, તારા સામું જોવાનું બધું. તું આ ચક્કરમાંથી નીકળ, આ તારો અભ્યંતર મોહ છે અને એ બધું ભ્રમણા છે. જ્ઞાનીઓ કહે છે તજવા યોગ્ય છે. સાત વાત સીધી મૂકે, સાહેબ શું કરવું આનું. કોના સંબંધે વડગણા છે રાખું કે એ, તો શું જવાબ દેવો, પરિહાર છોડી દે. પણ છોડી દઉં તો પાછો કે એનું શું થશે, અરે આ મૂર્ખાઈ પાછો કરશે, તારું શું થશે જોતો નથી. તારું અત્યારે એટલું બધું અહિત થઈ રહ્યું છે પરમાર્થથી, સંસાર ચક્રથી, એ ખબર નથી. અને એનું તમે મને કહો છો છોડી દે, પણ કેમ છોડાય, હું એનો બાપ છું, મારાને કેમ છોડાય. જીવ છે ને, જો આ બુદ્ધિવાદ કે તમે કયો એટલે કઈ છોડી દેવાય, તો રાખ. અરે એક એક વસ્તુને વિચારવી પડે, ત્યારે કેવળ આત્મલક્ષી વિચારણા ન કરે તો પરમાર્થના રહસ્યોને પામી શકાય નહીં. બુદ્ધિગત તો આ મારા ને આમ વાત કર્યો ને આ શાસ્ત્રમાં આમ લખ્યું છે ને આવું છોડવું ને આવું સ્મરણ ન, આ તો કેમ ચાલે. એ ન ચાલે, એ અહીંયા સંસારની ભૂમિકાની વાત નથી. એને તારો સંસાર સુધારવાનો નથી, એણે તારા સંસારનો નિસ્તાર કરવો છે, વિસ્તાર કરવો નથી. આ બધા ગ્રંથો તારા સંસારના ફેલાવા માટે નથી, એને સમેટવા માટે છે. હવે તું જ્યારે એ વાત કર, સત્સંગ કર, સાધના કર, ધર્મની આરાધના કર અને વિતરાગ વિજ્ઞાનનો વિચાર કર, ત્યારે વૈજ્ઞાનિક રીતે જ કર. આ મારો વિચાર, આ મારો છે, એ અવૈજ્ઞાનિક છે. ખ્યાલ આવ્યો, આ દીકરો મારો છે એ તમે લ્યો જેનેટિક ને ડીએનએ ટેસ્ટ, એ વ્યવહારિક વિચાર મેડિકલ સાયન્સમાં બાયોલોજીકલ. પણ આ દીકરો મારો નથી, આ વિતરાગ વિજ્ઞાન છે, તારો હોઈ શકે નહીં. પણ સાહેબ મારો છે, કાયદેસરનું સંતાન છે. વિતરાગ વિજ્ઞાન કે છે તારું નથી, કેમ કે એ જીવ છે એ જીવ સ્વરૂપે અનુત્પન્ન છે અને અવિનાશી છે. તું એનો બાપ બનવા ક્યાંથી આવ્યો? તું એના શરીરનો માલિક હોઈ શકે છે, એનો સર્જક જણ બસ વ્યવહારિક ના આવ્યો. તો વ્યવહાર વિજ્ઞાનમાં બરોબર છે તારી વાત, પણ પારમાર્થિક વિજ્ઞાનમાં અધ્યાત્મ તો વિતરાગ વિજ્ઞાનની દ્રષ્ટિએ જ્યારે તું વિચાર કરે ત્યારે તારે વિતરાગ વિજ્ઞાનની અપેક્ષાએ વિચાર કરવો જોઈએ. અરિહંત થવું છે અને વિતરાગ વિજ્ઞાનનો આધાર લેવો નથી. તો વિતરાગ વિજ્ઞાન સિવાય ક્યાંય અરિહંતની ઉત્પત્તિ થતી નથી. કેટલીક વાર સાધક પોતે જ પોતામાં મૂંઝાઈ જાય અને એટલે જ કારણે ત્યાં ઘણી વાર એમ છોડી દઈએ, પછી મૂક લપ આવે અને પછી ધર્મ કરીએ પણ કેવા પૂરતો કરી લઈએ. હવે આ બધી માથાકૂટમાં ક્યાં પડવું? અરે કંઈ નહીં, કેવા પૂરતો ન થતો કંઈ નહીં, પણ આમાં તું થોડુંક કરીશ ને, ભલે જગત નહીં જાણે તને કે તે ધર્મ કર્યો કે ન કર્યો, પણ જો થોડુંક તો પણ એની અંદર વિતરાગ વિજ્ઞાનમાં કર્યું હશે, તારા અનંત કર્મોની ક્રોધ તૂટી જવાની. કેમ કે આનો આ ચમત્કાર છે વિતરાગ વિજ્ઞાનનો, કે એકવાર આત્માનું સત્વ હોય તો ત્યાં કર્મ ટકી શકતું નથી. જ્ઞાનની એક પળ, ધ્યાનની એક પળ અનંત કોટી કર્મોના એને ભસ્મીભૂત કરી નાખે છે. અને અજ્ઞાનમાં રહેતા કરોડો વર્ષ સુધી તું તપ કર્યા કર, સાધના કર્યા કર, ઊભો ઊભો હઠયોગ કર, તારું એક પણ કર્મ ઓછું થશે નહીં. થોડું થાય, અલ્પ થાય. અભ્યંતરમાં અને એનું સ્મરણ થયા કરે છે. આ એનું સ્મરણ છે, વિક્ષેપ છે. અને એ કહે છે કે શુદ્ધાત્મામાં રહેવું એ જ તપશ્ચરણ છે. જો શબ્દ પ્રયોગમાં તપશ્ચરણ છે, આ તપ છે. નિર્જરાનું કારણ તપ છે. નિર્જરા જો પરિણામ છે, કાર્ય છે, તેનું કારણ તપ. અને આ તપની સાચી વ્યાખ્યા કીધી છે કે તને કોઈ પણ પર પદાર્થનું સ્મરણ પણ થવું જોઈએ નહીં, આ તપ છે. તું તારા શુદ્ધ આત્મભાવમાં રહે, પર ભાવનું તને સ્મરણ થાય, પેલા સંગ થાય એ બહારથી અને સ્મરણ થાય એ અંદરથી. બહારથી સંગ તારો બાધારૂપ છે અને અભ્યંતરથી એનું સ્મરણ એ પણ બાધારૂપ. અને સ્મરણ કેનું થાય? જેનો બહારથી સંગ હોય એનું, જેની સાથે એ જીવ ભાવથી જોડાયેલો છે પરસંગનો, એનું સ્મરણ થાય, બીજાનું સ્મરણ ન થાય. દુનિયામાં અત્યારે કેટલા પદાર્થો હશે, કેટલી પ્રવૃત્તિઓ ચાલતી હશે, આપણને કેનું સ્મરણ થાય? અને કદાચ વિચાર કરીએ તો પણ કેનું સ્મરણ થાય? આપણા ઘરની અંદરની વસ્તુનું સ્મરણ થાય, પણ અમેરિકામાં કોકના ઘરે કંઈક હોય કે દિલ્હીમાં કોઈના ઘરે એનું કંઈ સ્મરણ થાય? અરે જેનું સંગથી તું જોડાયો નથી એનું સ્મરણ ક્યાંથી થાય? સ્મરણ તો ત્યાં થશે કે જ્યાં તું મોંથી જોડાયો છું સંગથી, મોંના સંગથી જોડાયેલો છું, તો એનું સ્મરણ થયા વિના રહેશે નહીં. ન જોડાતો વાત પૂરી થઈ. અને ઘણીવાર આપણે ઘણી ચીજો કાઢી નાખીએ છીએ કે હું તો ભૂલી ગયો, પતી ગયું, ગઈ હવે, કોઈ દી સપનામાં પણ યાદ આવતી નથી. આવું આ તપ, સંગથી છોડવું, સ્મરણથી છોડવું, પહેલા સંગથી અને પછી સ્મરણથી, બરોબર છે? સંગથી છૂટે, પણ સંગ વખતે ત્યારે સંગથી છૂટ્યું એ કમ્પલશનથી છૂટ્યું હોય. દીકરો ને દીકરી ગયા હોય એ આપણે ઈચ્છાથી નથી ગયા, સંગથી છૂટ્યા, પણ સ્મરણથી જાતા નથી. દીકરી વડાવી, સંગથી વડાવી, ભાવથી નથી વડાવી. સારું છે, એમાં આપણે વ્યવહારનો કોઈ નિષેધ નથી કરતા, પણ જ્યારે આત્મા તરીકે બેસો ત્યારે તો વિચાર કરવો પડે ને, ત્યારે તો વિચાર કરવો પડે કે નહીં? એ આ સમ્યક વિચાર કહેવાય છે. સમ્યક દર્શન સમ્યક વિચાર વિના ન થાય. અને સમ્યક વિચાર એ તત્વની યથાર્થ વિચારણા, સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ કર્યા સિવાય સમ્યક વિચાર પણ ઉત્પન્ન થતો નથી, ન થાય. અને વિચાર વિના જ્ઞાન નહીં. કોઈ કે હું વિચાર કરતો નથી જ્ઞાન થઈ જાય? વિચાર વિના જ્ઞાન નહીં. આગળ ગાથા નંબર 111 અને 112 બંને સાથે લઈ ગયો.
ધરી ભયાનક નગ્નરૂપ દુગ્ધ મૃતક સબકાય ભિક્ષામાં મિષ્ટાન તું ચહે ન કેમ લજ્જાય. ભયાનક અને બળેલા મર્દાની સમાન વસ્ત્ર રહીત નગ્ન સ્વરૂપને ધારણ કરીને પણ હે સાધુ, તું ભિક્ષામાં જે મધુર અથવા રસવાળા પદાર્થોની ઈચ્છા રાખે છે તેથી તને શું લજ્જા નથી આવતી? ગ્રહસ્થ મુનિને ભક્તિપૂર્વક 4 પ્રકારના દાન આપવા જોઈએ. આહાર આદિ આપવાથી ગ્રહસ્થ એક પ્રકારે 4 દાન આપ્યા એમ કહેવાય. કારણ કે આહાર કરવાથી શરીરમાં જે શક્તિ રહે છે તેથી મહાત્માઓ તપની સંયમની ધર્મની શુદ્ધ આત્મભાવનાની આરાધના કરી શકે છે. શ્રાવક જે આહાર આપે છે તેમાં મુનિએ મોહ ન કરવો જોઈએ. જે લુખો સુખો નિર્દોષ આહાર મળે તેમાં સંતોષ રાખી એક ધર્મની આરાધના જ કર્તવ્ય છે. પરંતુ કોઈ પણ સાધકે આહારમાં લુપ્ત ન થવું.
એક એક વાત મૂકે છે આ ગાથાઓમાં. શું વાત મૂકે? લુપ્ત ન થવું. કોઈ પણ પદાર્થમાં લુપ્ત ક્યારે થવાય? એમાં રસ જાગે તો, એમાં રસવૃત્તિ જાગે તો પદાર્થમાં લુપ્તતા આવે. રસવૃત્તિ વિના એટલે કે છે કે આ આહાર એ પણ ગ્રહણ કરવાથી એ તો તપ સંયમ ધર્મ અને શુદ્ધ આત્મભાવની આરાધના કરે છે. માટે મુનિએ આહારમાં પણ લુપ્તતા ન કરવી જોઈએ. ધર્મની આરાધના જ કર્તવ્ય છે, માટે આહારમાં લુપ્તપણું એને ટાળવું જોઈએ. આગળ 3 ભાગ આપ્યા છે. 111 ભાગ 2, 1 અને 2 થઈ ગયો. હવે 3rd ભાગ
છે અભિરામ. તો તજ મન વચન કાયથી ભોજન વૃદ્ધિ તમામ. હે સાધુ, જો તું 12 પ્રકારના તપનું માન ફળ સ્વર્ગ અથવા મોક્ષની ઈચ્છે છે તો વિતરાગ નિજાનંદ એક સુખરસના આસ્વાદ વડે તૃપ્ત થઈને મન વચન કાયાથી ભોજનની લોલુપતાનો ત્યાગ કર. 12 પ્રકારના તપનું ફળ જો આપણે સ્વર્ગ કે મોક્ષ જોતું હોય તો એક વિતરાગ નિજાનંદના સુખના રસના જ આસ્વાદથી તૃપ્ત થવું જોઈએ. મન વચન કાયાથી ભોજનની લોલુપતાનો ત્યાગ કર. મન વચન ત્રણેયથી ભોજનની જે લોલુપતાનો એનો ત્યાગ કર.
એ લોલુપતાનો ત્યાગ સેના વડે કરી શકે?
એ પોતાના નિજાનંદ સુખનો આનંદ છે.
પોતાના સુખરસનો આસ્વાદ લેવો, પોતાના નિજાનંદ સુખ સ્વરૂપની અંદર એને જે શાંતિ આસ્વાદ મળે છે એના આધાર ઉપર જગતના સુખ એને ફિક્કા લાગે, તુચ્છ લાગે. આગળ
સરસ ભોજને તુષ્ટ મન, સરસ ભોજને તુષ્ટ મન વિરસે કરે કશાય, જાણે નહીં પરમાર્થ થે ભોજન ગૃદ્ધ ગણાય. જે યોગી સ્વાદિષ્ટ આહારથી આનંદ પામે છે અને નીરસ આહારમાં ક્રોધાદિ કશાય કરે છે તે મુનિ ભોજનમાં આસક્ત થવાથી ગૃદ્ધ પક્ષીની સમાન લોલુપી છે, પરંતુ તપોધન નથી એમ તું જાણ. એવા મુનિઓ પરમાર્થને જાણતા નથી. નિરંતર વિષય કશાયને આધીન હોવાથી આર્તરૌદ્ર ધ્યાનમાં રક્ત એવા ગૃહસ્થોને નિશ્ચય રત્નત્રય લક્ષણવાળા શુદ્ધ ઉપયોગરૂપ ધર્મનો અવકાશ નથી મળતો, તેથી તેઓને આહાર આદિ દાનોથી પરમ ધર્મ થાય છે. સમ્યક્ત્વપૂર્વક દાન આપવાથી પરંપરાએ જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આત્મધર્મના સાધક મુનિઓએ આહાર સંબંધી સારા ખોટા વિકલ્પો તજી નિર્દોષ આહાર પામી તેમાં રાગદ્વેષ કર્યા સિવાય ઉપભોગ કરવાથી નિર્જરા થાય છે. અન્યથા ભોજન સંબંધી ઇષ્ટ અનિષ્ટ કર્મ બંધાય છે. મુનિ લાભ અલાભમાં માન અપમાનમાં સમતા ભાવે યથા લાભથી આનંદમાં રહે, પણ ઘી દૂધ દહીં મિષ્ટન આદિની ઈચ્છા ન કરે. જીન માર્ગમાં મુનિઓની એ જ રીતિ છે. સ્વાદિષ્ટ આહારથી આનંદ ન પામે અને નીરસ આહારમાં ક્રોધાદિ કશાય ના કરે મુનિઓ. સાહેબ આ ખૂબ સરસ કી લખ્યું છે કે રાગદ્વેષ કર્યા સિવાય ઉપભોગ કરવાથી નિર્જરા થાય છે, આહાર કરવા છતાં પણ નિર્જરા થાય છે જો રાગદ્વેષ નથી.
કેમ કે એ આહાર રૂપી કર્મ થાય છે એમાં ભાવ ક્રિયા ઉપયોગ ભાવ નથી, એટલે આહાર કરતો હોય તો પણ એને નિર્જરા થાય છે. એટલે એક ઉપવાસ કરે અને કર્મ બાંધે, એક ઉપવાસ કરવા છતાં કર્મ બાંધે અને એક ભોજન કરે અને નિર્જરા કરે. તો મુનિઓનો આ ક્રમ જ્ઞાન સહિતની જે ક્રિયાઓ છે તે કર્મબંધનું કારણ બનતી નથી, અને ભાવશૂન્ય ક્રિયાઓ છે એનાથી કોઈ દી જ્ઞાન પમાતું એ કંઈ ફળ આવતું નથી. તો ક્રિયા એની સાથે જોડાણ નથી. શરીર છે તો ક્રિયા છે, દેહ છે તો દેહના ધર્મ છે, પણ એમાં આત્માનો પરિણામ કેટલો સંલગ્ન છે. જેમ મુનિઓ છે, નિર્ગ્રંથ મુનિઓ છે, તપસ્વીઓ છે, એને પણ શરીર છે તો શરીરના ધર્મ છે, આહાર છે, પાન છે, તૃષા પાન કરે, જળપાન કરે, પણ છતાં એની અંદર આત્માનો પરિણામ સમ છે, માટે એ ક્રિયા એને બંધનું કારણ થતું નથી. તો બંધ અને મોક્ષની વ્યવસ્થા વિતરાગ માર્ગમાં, વિતરાગ વિજ્ઞાનમાં સેના આધારે છે? ક્રિયાના આધારે કે ભાવના આધારે? આત્માના અંતર વ્યાપાર, અંતર પરિણતિના આધાર ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા શ્રી વિતરાગે કહી છે. બાહ્ય ચેષ્ટા કે બાહ્ય ક્રિયાના સ્વરૂપ ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા કહેવામાં આવી નથી. બરોબર, ભાવથી કર્મ બંધ ભાવથી થાય છે, ક્રિયાથી નહીં. એટલે ક્રિયાથી લાભ પણ થતો નથી જો ભાવ ન હોય તો. ઉત્કૃષ્ટ ક્રિયા પણ ભાવ વિના થાય તો સિદ્ધસેન દિવાકર સુરી કહે છે, ભાવ શૂન્ય ક્રિયા કદીએ આપતિ ફળ ન કાંઈએ, કાંઈ ફળ નહીં આપે તમે, એ બંધ જ આપશે. આનંદ ઘનજીએ પણ કહ્યું, એક કહે સેવીએ વિવિધ ક્રિયા કરી, ફળ અને કાંત લો ચનન લેખે, ફળ અને કાંત ક્રિયા કરી બાપડા રણવડે ચતુર્ગતિ માયરું લે. અરે અનેક પ્રકારના ફળ જે ક્રિયામાં આવતા હોય તો એ તો અનેક ક્રિયાઓનું ફળ, અનેક ફળ એ તો એને સંસાર ફળ છે, અને ચાર ગતિમાં એનું પરિભ્રમણ તો ચાલુ જ રહે છે. તો એ વાતની આ મૂકે છે કે અહીંયા નિર્દોષ આહાર પામે છે, અને આવો નિર્દોષ આહાર જે મુનિને આપે છે એ ગ્રહસ્થને પણ એની નિર્જરાનું કારણ. ગાથા નંબર દાના, કેમ કે એનો ભાવ પણ ત્યારે એ છે. 112
રૂપે ફૂદા મૃગ શબ્દથી સ્પર્શે ગજ મરી જાય, મત્સ્ય રસે અલી ગંધથી રતિ વિશે કેમ થાય, રૂપમાં લીન થઈને પતંગ્યો દીવામાં પડીને મરણ પામે છે, શબ્દને લીધે સંગીતમાં લુપ્ધ હરણો પારધી વડે હણાય છે, હાથી સ્પર્શ ઇન્દ્રિયોને આધીન થઈને બંધનમાં દુઃખ ભોગવે છે, સુગંધની આસક્તિમાં લીન થઈ ભમરો કમળમાં બીડાઈ જઈ પ્રાણ છોડે છે, અને રસમાં પ્રેમ રાખીને માછલાઓ માછીમારના હાથે મરાય છે. એમ એક એક ઇન્દ્રિયની આસક્તિને લીધે જીવો પોતાના પ્રાણ ગુમાવે છે, તો જે જીવો પાંચેય ઇન્દ્રિયોના વિષયમાં લુપ્ત છે તેની સી ગતિ થશે એમ વિચારવાથી સહજમાં સમજાય એમ છે. આ પ્રમાણે વિચાર કરીને સુવિવેકી જીવો વિષયમાં કદી રાગ કરશે અર્થાત નહીં જ કરે. શુદ્ધ સહજાત્મ સ્વરૂપ પરમાત્મા ભાવનાથી રહિત પ્રાણીઓ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં આસક્ત થઈ ભવ ભવમાં નાશ પામ્યા કરે છે. આવું જાણીને બુદ્ધિમાન મનુષ્યો વિષયોથી વિરક્ત થઈ આત્મસાધનામાં તત્પર થઈ થાય છે અને મોક્ષ પામે છે. એક એક વિષય, એક એક ઇન્દ્રિયનો દાખલો આપીને પછી કીધું છે કે પાંચ ઇન્દ્રિયમાં આસક્ત મનુષ્ય તો વધુ એની ખરાબ હાલત થાય છે એમ, એટલે તું સહજાત્મ સ્વરૂપમાં જ લીન થાય.
સરસ. 111-112 ગાથા મોહને છોડવાની વાત કરે છે, અને મોહ ઉપરની વાતમાં આ સમાપન છે ગાથાનું. મોહ છે એ લુબ્ધતા છે, પદાર્થ પ્રત્યેની આસક્તિ છે, એનું મમત્વ છે. એ આસક્તિ એની તો કે છે એક એક ઇન્દ્રિયોની આસક્તિથી પણ જગતના જીવો એ પોતાના પ્રાણ ગુમાવે છે. રૂપની અંદરની આસક્ત પતંગીઓ દીવામાં પડીને પ્રાણ ગુમાવે છે. શબ્દને આસક્ત એવું હરણીયું સંગીતમાં લુબ્ધ બનીને પ્રાણ ગુમાવે છે, પારધીના હાથે મરાય છે. સુગંધીમાં આસક્ત ભમરો કમળમાં બીડાઈ જઈને પોતાનો પ્રાણ ગુમાવે છે. અને રસમાં પ્રાણ રાખીને, પ્રેમ રાખીને માછલાઓ શિકારીના કાંટામાં ભેરવાઈને મૃત્યુ પામે છે. અને સ્પર્શેન્દ્રિયથી હાથી ખાડામાં પડીને એને મરી જાય છે. એક એક ઇન્દ્રિયોના વિષયમાં જ્યાં લુબ્ધતા છે, મોહ, મોહનું સ્વરૂપ આસક્તિ. મોહ એ શબ્દ છે. મોહ એટલે પર પદાર્થ પ્રત્યે, પર વસ્તુ પ્રત્યે, પર સંબંધ પ્રત્યે, પર સંગ પ્રત્યે આસક્તિ થવી, મમત્તા થવી, મમત્વ થવું, એ મોહનું સ્વરૂપ છે. અને આના ઉપર મોહ છે, મોહ છે એટલે એને કંઈ ને કંઈ સ્પૃહા છે. એનો ભાવ આવે રતિ અરતિ, ગમો અણગમો, પ્રીતિ અપ્રીતિ, ઈચ્છા અનિચ્છા, આ બધા વિકલ્પ ભાવ થયા મોહને કારણે. જે નિર્વિકલ્પ છે એને મોહ નથી. મોહ એ સવિકલ્પ દશા છે, નિર્વિકલ્પતામાં મોહ નથી. તો અહીંયા કહે છે હવે એક એક ઇન્દ્રિયની અંદર આટલો બધો વિકલ્પ છે તો આ જીવ તો કેવો છે, પાંચ ઇન્દ્રિય વાળો થઈ ગયો છે. હવે આણે તો બહુ જબરજસ્ત સાધન ભેગા કર્યા, મૂળ સાધન હતા છૂટવાના. આ પાંચ સાધન એના જગતના તમામ વિષયોથી છૂટવાના હતા, કે આખું જગત આ 23 વિષયમાં છે અને 23 વિષયને જાણનાર એવી પાંચ ઇન્દ્રિયોનો તું સ્વામી છો, તારા આત્મજ્ઞાનના બળે આ 23 વિષયોથી છૂટી જા, તો હંમેશને માટે છૂટીશ, કેમ કે જગતમાં કોઈ 24મો વિષય નથી અને પાંચ ઇન્દ્રિયો તને પૂરેપૂરી મળી છે અને તારે હવે કોઈ વધારે સાધનની પણ જરૂર નથી. થઈ ગયો સરવાળ ઉલટો, પાંચેયથી છૂટવાની બદલે આને તો પાંચેયથી બંધાવવાનું શરૂ કર્યું. હવે કે જે એક એક વિષયવાળા આ રીતે મરી ગયા, તો પાંચેય વિષયવાળો શુદ્ધાત્મ ભાવ છોડી અને ઇન્દ્રિયોના વિષયમાં લુપ્ત થાય, આની દશા શું થાય? પ્રભુ ગાય કે સૌ સાધન, પ્રભુ મને તો મારું પંચેન્દ્રિય પણ જ બંધન થયું, મને મારું પંચેન્દ્રિય પણ મનુષ્ય ભાવ માનવ દેહ એ જ બંધનરૂપ થયો, એ જ બંધન થયું. મોક્ષનું કારણ મનુષ્ય દેહ એ જ મારા માટે અધોપતનનું કારણ બન્યું, એ જ અનંત સંસારનું કારણ બન્યું, કારણ મોહ આવ્યો માટે. મોહ તત્વ પ્રવેશ કર્યો અને મોહ તત્વ પરમાત્મા ભાવથી પ્રતિપક્ષ ભાવ છે, શુદ્ધ આત્મભાવથી વિરુદ્ધનો ભાવ છે. બસ અહીંયા કરીને કહે છે, માટે આ જાણીને બુદ્ધિમાન મનુષ્યો વિષયોથી વિરક્ત થાય છે. આસક્તિ નહીં પણ જીવનનું સૂત્ર વિરક્તિ. બધું જ મળે, માણસ છે, બધું જ ભોગવી શકે, બધું જ મેળવી શકે, બધું જ જાણી શકે. પાંચેય ઇન્દ્રિયો છે, સંજ્ઞીપણું છે, તાકાત જગતના કોઈ પણ જીવ કરતાં, જીવની અવસ્થા કરતાં સૌથી વધારે તાકાત એની છે. પણ ભોગની તાકાત એની પાસે છે તો એ દેવલોકમાં છે, પણ ત્યાગની તાકાત એની પાસે છે આ મનુષ્ય છે, સંયમની તાકાત એની પાસે છે, સંવરની તાકાત એની પાસે છે, એ પેલા દેવલોકના પંચેન્દ્રિય મનુષ્ય પાસે નથી. એની પાસે ભોગ છે, એ ભોગથી છૂટી શકે નહીં, માણી શકે, ભોગવી શકે, પણ છૂટી શકે નહીં. સંયમની તાકાત, સંવરની તાકાત, ત્યાગની તાકાત, તપશ્ચર્યાની તાકાત, આ જે કોઈ સંભાવના હોય તો એ આવા બધા સાધનો સહિત હવે જગતનો કોઈ પણ પદાર્થ આવે, પાંચેય ઇન્દ્રિયો મારી પાસે છે, એક એક પદાર્થને હું વિજય મેળવીશ, વિરક્તિ કરીશ. આવું ઉત્કૃષ્ટ સાધન એને માનવ દેહનું છે. ભગવાન પ્રશ્ન કરે કે તો એ અરે ભવ ચક્રનો તો કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા હો. અરે આ પાંચેય મેળા તો તું તો પાંચેયથી મંડ્યો છો મરવા, ક્ષણે ક્ષણે સમયે સમયે વિભાવમાં વિકારમાં મરવા પડ્યો છે. અહીંયા મોહ તત્વની વાત પૂરી કરે છે. આગળ બીજા કસાયોની વાત આવે છે. આ મોહના પછી કસાયો આવે છે, અત્યારે મોહ તત્વની વાત પૂરી છે વિશેષ અવસરે.